તારીખ 31/1/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 472 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 267
તાત્વિક રીતે એનું સ્વરૂપ કહે છે કે એ આશ્રવો શું છે. બીજું કે આકૃતાને ઉપજાવનારા છે. આશ્રવો એટલે શુભાશુભાવો આકૃતાના ઉત્પાદક છે, અથવા સ્વયં આકૃતા થી અભેદ છે, દુઃખમય છે, દુઃખ સ્વરૂપે છે. મૂળ ગાથામાં એ વિષય છે દુઃખના કારણો જાણીને. અશુચિ વિપરીતતા અને દુઃખના કારણો જાણીને આશ્રવોથી જીવ નિવર્તે છે. જે જીવ આશ્રવોને આશ્રવોના સ્વરૂપે જાણે છે, આશ્રવોના સ્વરૂપે જાણે છે કે દુઃખ રૂપે જાણે છે, મલિન એનું મલિન પણ જાણે છે અને પોતાનાથી જ એનું વિરુદ્ધ પણ જાણે છે, પોતાના સ્વભાવથી અને સ્વરૂપથી વિરુદ્ધ પણ જાણે છે, ત્યારે તે જીવ આશ્રવોથી નિવર્તે છે. ત્યાં સુધી આશ્રવોથી નિવર્તવું બનતું નથી. બરોબર. અનાદિથી જીવને શુભાશુભ ભાવનો પરિચય છે, એટલે કે કસાયની તીવ્રતા અને તીવ્રતાનો પરિચય છે. એમાં કસાયની તીવ્રતાથી ખસીને મંદ કસાયમાં એને ઠીક લાગે છે અને અનાદિથી આ રીતે એ ટેવાઈ ગયો છે. જે મંદ કસાયમાં એને સાતા અને સુખનો અનુભવ થાય છે તે એને તાત્વિક સ્વરૂપ નથી.
બરાબર.
અને શુદ્ધાત્મા જે આનંદ અને ચૈતન્ય રસથી ભરેલો છે એનાથી તદ્દન વિપરીત છે. એમ પણ એને જ્ઞાન નહીં હોવાથી, સમજણ નહીં હોવાથી, જાણતો નહીં હોવાથી એ સદાય અશુભને છોડીને, તીવ્ર આકુલતાને છોડીને મંદ આકુલતામાં રહેવાનો પ્રયત્ન કરે છે. આ સ્થિતિમાં જન્મમરણનું જે ચક્કર છે એ ચાલુ ને ચાલુ રહે છે ને એમાં કોઈ ફેર પડતો નથી. ત્યાંથી નીકળી જવા માટે આ વાત છે કે આશ્રવો શું છે, કે આકુલતાને ઉપજાવનારા છે. સ્વયં દુઃખરૂપ હોવા છતાં એનું દુઃખ ન લાગવું એનું કારણ શું, આ તપાસવા જેવું છે. જ્ઞાન તો એને કહીએ કે જે જેવું હોય તેને તે કેવું જાણે, તેનું નામ જ્ઞાન. આઘું પાછું ઓછું અદુખું કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા એ ત્રણ પ્રકારનો વિપર્યાસ જ્ઞાનમાં ઉત્પન્ન થાય છે. શાસ્ત્રમાં તો બહુ વ્યવસ્થિત આનું પ્રતિપાદન છે. જ્ઞાન જયારે વિપરીત રૂપે પરિણમે છે ત્યારે એ વિપર્યાસમાં ત્રણ પ્રકાર ઉત્પન્ન થાય છે. એમાં સ્વરૂપ વિપરીતતા છે અને કારણ વિપરીતતા છે. સુખનું કારણ નહીં હોવા છતાં એને સુખનું કારણ જાણે છે અને દુઃખ સ્વરૂપે હોવા છતાં એને સુખ સ્વરૂપે જાણે છે. એનું જ્ઞાનમાં વિભ્રમ છે, વિપર્યાસ છે. આ વિષય તો આપણે ત્યાં એટલો બધો સ્પષ્ટ થયો છે કે પ્રથમ તો વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ. આ વાત સાચી છે. સુરાનીજીનું પુસ્તક બહાર પડ્યું ત્યારથી જરા વિશેષ પ્રસિદ્ધ થઈ. ગુરુદેવ તો કહેતા હતા વર્ષોથી, પૂજ્ય બહેનશ્રીના વચનામૃતમાં પણ એ વિષય આવ્યો અત્યારે કેળવી વિષય ઘણો પ્રસિદ્ધ છે આપણા મંડળમાં, આપણા સમાજમાં, કે પ્રથમ તો વિકલ્પનું દુઃખ લાગવું જોઈએ. ચાલતો જે વિકલ્પ સાથે એકત્વનો પરિણામ છે, અનંતી આકુલતા એની અંદર છે. જ્ઞાન એમાંથી રંગાઈ ગયું છે એટલે જાણતું નથી, હવે એમાં એ રંગાઈ ગયા છે, એકમેક થઈ ગયા છે. જ્ઞાન કસાયની સાથે એનું રંગાઈ ગયું છે, એવું એકત્વ કરે છે. કે કસાયથી રંજિત જ્ઞાન કસાયના દુઃખને જોઈ શકતું નથી, ઉલટાની એમાં સુખની કલ્પના કરે છે. કસાયની મંદતા થાય ત્યારે એમાં ઉલટાની સુખની કલ્પના કરે છે. એ જ્ઞાનમાં સ્વરૂપની આત્મભાવના અને સ્વરૂપની અપૂર્વ જિજ્ઞાસા અને સ્વરૂપ પ્રાપ્તિની ઘણી લગ્ન લાગે તો એને ચાલતા વિકલ્પ છે એ પણ દુઃખ છે એવું એને લાગવાનું શરૂ થાય છે. અને એ લાગવાનું શરૂ થાય તો ત્યાંથી હટવાનું શરૂ થાય, નહીતર ત્યાંથી હટવાનું શરૂ થાય પ્રશ્ન ઉદાહરણ મારી પ્રશ્ન કરતા હતા કે ભેદ જ્ઞાનમાં જ્ઞાનને જુદું પાડવું એમ કયો છો, પણ જુદું પડતું નથી એનું શું કરવું? કે જુદું પડતું નથી એનું કારણ પણ આ એક છે કે એને એમાં દુઃખ લાગતું નથી. જેમાં દુઃખ છે એમાં દુઃખ લાગતું નથી તો છોડે ક્યાંથી? જાણનાર ભાવ જુદો છે કે જેમાં કસાયનો અભાવ છે, જ્ઞાન માત્ર ભાવ છે, એ તો કસાય રહિત છે, ચાહે કોઈ પણ જીવનો હોય એમાં સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિનો કોઈ સવાલ રહેતો નથી. જ્ઞાન તો જ્ઞાન જ છે, જ્ઞાનમાં ક્યાં કસાય છે? જે કસાય રાગ છે એ તો એનાથી જુદી જુદી જાતનો ભાવ છે અને જુદો જ ભાવ છે. એનું દુઃખ લાગે ત્યારે એનાથી જુદું પડાય છે, દુઃખ લાગ્યા વિના જુદું પડવાનો સવાલ રહેતો નથી. આમ છેતરાય તો ચાલક ચડે, કોઈક આઠના રૂપિયામાં છેતરી જાય તો એને એમ થાય કે મારો મને છેતરી જાય, કોઈ અમથો ગમે એટલા લઈ જાય એનો આઠના છેતરી ને લઈ જાય તો મગજને ખરાબ કરી નાખે. કે છે પણ આ તો વાતે વાતે પર્યાય પર્યાય છેતરાય છે એનું શું? જે રાજાજી ભાવ દુઃખરૂપ છે, હકીકતે દુઃખરૂપ છે, ભગવાને કયા માટે દુઃખરૂપ છે એમ નથી, ભગવાને તો એને દુઃખરૂપ કયા છે શાસ્ત્રમાં, પણ હકીકતે ભાવ દુઃખરૂપ છે. એ દુઃખરૂપ ભાવ તને દુઃખરૂપ નથી લાગતા ને સુખરૂપ લાગે છે, એના જેવી કોઈ બીજી મોટી છેતરામણ નથી. બહુ મહત્વનો મુદ્દો છે આ. એને ચાલતા વિભાવો, સર્વ વિભાવો, કોઈ પણ પ્રકારના ભાવ હો, તમામ વિભાવો દુઃખરૂપ ન જણાય તો ત્યાંથી સહજ હટવું, સહજ ખસવું, અથવા એમાં જે અનાદિની રુચિ છે એની અરુચિ થવી, એ કેમ બની શકે? જેમાં અનાદિની રુચિ છે એ તો દુઃખરૂપ ન જણાય તો એની અરુચિ કેવી રીતે થવાની હતી? એટલો વિચાર કરે કે આ શુભાશુભની રુચિ કરવા જેવી નથી, આ શુભાશુભની રુચિ કરવા જેવી નથી, એમ કઈ અરુચિ થાય છે? એનું સ્વરૂપ જે છે, જેવું સ્વરૂપ છે એવો એનો અનુભવ થવો, આ તો અનુભવમાં આવતા ભાવો છે કે નહીં? એની અવસ્થાના ભાવો છે. જે અનુભવમાં દુઃખરૂપ છે એ દુઃખરૂપ ન આવે તો કોઈ રીતે ત્યાંથી ખસવાનો કે છૂટવાનો અવસર જ નથી. આકુલતાને ઉજાવનારા છે. મુમુક્ષુની ભૂમિકાનું જ્ઞાન પણ જો એકલું નિર્મળ ન થાય તો એને દુઃખરૂપ ન જાણે. દુઃખરૂપ લગાડે એનો અર્થ કે મોક્ષની ભૂમિકામાં પણ જે એને જ્ઞાનની નિર્મળતા થવી જોઈએ. ભૂમિકાનો સમ્યક દર્શન પછી જે સંવેદનાની નિર્મળતા છે એ આખો જુદો વિષય છે. એ તો આત્માભિમુખ જ્ઞાન છે, અને એ જ્ઞાન તો આખી જાતિ ફેર જાત્યાંતર થઈ ગયેલું કેવળ જ્ઞાનની જેમાં લબ્ધિ પ્રગતિ છે એવું જ્ઞાન છે. અને એ જ્ઞાનમાં તો એમ કહ્યું કે કેવળીમાં અને શુદ્ધ કેવળીમાં કાંઈ તફાવત નથી. તો આચાર્ય એ વાત સ્થાપી, એની હકીકત છે એ જાહેર કરી. એમાં કોઈ મીઠું મરચું ગભરાવીને ઓપ ચડાવીને વાત કરી છે એમ પણ નથી. હકીકત એમ જ છે. વિકલ્પમાં, આકુલતામાં, રાગમાં દુઃખ લાગે છે ત્યારે એનાથી જુદું પડાય છે. આકુલતાને ઉપજાવનારા છે, શુભ ને અશુભ ભાવ આકુલતાના ઉપજાવનારા છે. એ અશાંત પરિણામ છે, એમાં શાંતિનો કણ નથી, શાંતિની જાત પણ એમાં નથી. પણ અમને શાંતિને સાતા લાગે એનું શું કરવું? ભ્રમથી તને એ દેખાય છે એ તો ભ્રમ છૂટે જ એનો રસ્તો થાય, બીજો કોઈ એનો રસ્તો છે? શુભાવને પવિત્ર માન્યા, શુભાવને ધર્મના કારણ માન્યા, અને તેથી એનું કરવાપણું આ જીવે છોડ્યું નહીં. એનું કર્તૃત્વ છૂટવાનો પ્રશ્ન જ નથી. જેને ધર્મનું કારણ માનવામાં આવે ને એ ન કરવું એ પ્રશ્ન રહેતો નથી. થાય બીજી વાત ને કરવું છે તે બીજી વાત છે. આત્માની શાંતિને ઉપજાવનારા નથી, એ શુભાશુભ ભાવ આત્માની શાંતિને ઉપજાવનારા નથી. શાંત સ્વરૂપે તો નથી, પણ શાંતિના કારણ રૂપે પણ નથી. અહીંયા એક તર્ક સંભવિત છે કે કોઈ પણ જીવને શુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય એ પહેલા એને કષાયની તીવ્રતા છૂટીને કષાયની મંદતા થાય છે, અને કષાયની અમુક મંદતા થયા વિના સીધું કષાયની તીવ્રતામાં શુદ્ધાત્માનો અનુભવ થાય ક્યાંથી? માટે એને અમે કારણ કહીએ છીએ. અથવા તો પહેલા ભૂમિકા બરાબર તૈયાર થાય એટલે એને કારણ કહેવામાં આવે છે, અને એટલા માટે અમે કષાયની મંદતા થાય એવા પ્રકારમાં પહેલા આવું એવું એવી યોજના કરીએ છીએ, અને એ રીતે આત્માને યોજીએ છીએ, જોડીએ છીએ.
બરાબર
એમ કે હવે એ પ્રકાર કયો, એનો કોઈ ચોક્કસ પ્રકાર હોવા યોગ્ય છે? કે ગમે તેમ કષાયની મંદતા તો અસંખ્ય પ્રકારે થાય છે. કષાયની તીવ્રતા ને મંદતાના ભેદ જુઓ તો એના અસંખ્ય પ્રકાર છે. એને એ કષાયની મંદતા થાય છે એટલી વાત જરૂર છે કે કોઈ જીવ સીધો કષાયની તીવ્રતામાંથી શુદ્ધતામાં પરિણમે એવું તો સીધો કોઈ દિવસ બની શકે નહીં. પણ મંદતા થાય છે એટલે કયા પ્રકારે મંદતા થાય છે? કે શુદ્ધ આત્માના લક્ષે મંદતા થવી જોઈએ. એનું લક્ષ પણ એ હોય ને કષાય મંદ થાય ત્યારે એને કષાયની મંદતા થઈ છે બરાબર એમ ગણવામાં આવે. તો પણ તે જીવ તો જેટલો કષાય પણ રહે છે તેને આકુલતા સ્વરૂપ જ જોવે છે. એ તો ક્રમ બતાવ્યો છે, એને સાધન બતાવ્યું નથી. સાધન માનવું જુદી વાત છે અને ક્રમ હોવો જુદી વાત છે એમ છે. પછી એ રીતે એને કહેવાય જુદી વાત છે. સાધનના માન્ય ક્રમ ને ઉડાડે તો ખોટો છે, અને ક્રમ ને ન સમજે અને સાધન માની લે તો પણ ખોટો છે, ગડબડ થાય એવું છે. ખરેખર તો શું છે કે જે મુમુક્ષુ જીવને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે, તીવ્ર ભાવના છે, એનું તો આગળ વિકાસ થવાનો અવકાશ છે. બીજાને તો સામાન્ય ઉપર ઉપરની ભાવનાથી ને ઈચ્છાથી તો કાંઈ સફળતા થતી નથી. તો એ તીવ્ર ભાવના જેને સ્વરૂપ પ્રાપ્તિ ની થાય એને કશાય તીવ્ર કેવી રીતે રહેશે? એને તો આપોઆપ બંધ થઈ જશે, એને તો આપોઆપ બંધ થઈ જશે. આપોઆપ મંદ થઈ જશે ત્યારે પણ એ મંદ થયેલા કષાયમાં એ દુઃખ જોશે, સુખ જોશે નહીં. ત્યારે પણ એ આકુલતાજનક છે, આકુલતાના ઉપજાવનારા છે, આકુલતામય છે એમ એને જાણે છે. અને એથી એ ખસીને એક સૂક્ષ્મ વિકલ્પથી આત્મા સંબંધીના, સ્વભાવ સંબંધીના, પરમાત્મ સ્વરૂપ સંબંધીના સૂક્ષ્મ વિકલ્પ થી પણ ખસીને સ્વરૂપમાં ઉતરે એવી પૂર્વ તૈયારી થાય ત્યારે અનુભવ થાય, ત્યાં સુધી તો થાય નહીં. અને એવું શા માટે? કે આત્મા એવો છે એટલા માટે.
બરોબર.
એ શુદ્ધાત્મ દ્રવ એવું છે કે એમ જ થાય ને, એ જ એની વાસ્તવિકતા છે, એ જ એની સ્વાભાવિકતા છે. બીજી રીતે થાય તો એ દ્રવ છે અસ્વાભાવિક છે, વસ્તુ છે અસ્વાભાવિક છે ખરેખર, અને તેથી એનું ફળ સ્વાભાવિક આવી શકતો
નથી.
આત્માના સૂક્ષ્મ વિકલ્પ શું કરવા કરીએ? શા માટે આત્માનું સ્વસંવેદન ન કરીએ કે વિકલ્પ કરીએ? હે, એવો શું વિકલ્પની સાથે તમારે મોહ છે કે વિકલ્પ કરીએ વિકલ્પ કરીએ વિકલ્પ કરીએ એમ આવે છે? અનુભવ કરીએ એમ શા માટે નહીં અને વિકલ્પ કરીએ એમ? એ તો લીધું છે કર્તા કર્મ અધિકારમાં છેલ્લે છેલ્લે, એ વિશે લીધો આચાર મહારાજ કે આત્મા કર્મોથી બંધાયેલો છે. એ તો એક વ્યવહારનો પક્ષ છે. એવો વિચાર કરતા, એ વિકલ્પ કરતા તો શુદ્ધાત્માની અનુભૂતિ નથી. પણ નિશ્ચયનો વિષય જે શુદ્ધાત્મા, કે જે આત્મા કર્મોથી બંધાયેલો નથી, એ જે નિશ્ચયને આત્માને સ્થાપિત કરે છે એનો વિકલ્પ પણ એને અનુભવ કરવા દેશે નહીં. આત્મા બંધાયેલો છે એમાં તો શુદ્ધાત્માનો ક્યાં અનુભવ રહ્યો? પણ આત્મા શુદ્ધ છે એવા વિકલ્પમાં પણ શુદ્ધ નો અનુભવ નથી. અને જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી વિકલ્પ નો અનુભવ કરે છે. વિકલ્પ થી જુદું જે જ્ઞાન છે, અને જે જ્ઞાન છે તે હું છું એમ જ્ઞાન નો સ્વપણે અનુભવ કરતો નથી. આગળ કહ્યું છે કે સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. 733 છે. પહેલી લીટી છે. પરગ્રહ તરફની પ્રવૃત્તિ અશુભ હો કે શુભ હો તે આત્મા નથી. ત્યાંથી તો પ્રતિપાદન છે શુભાશુભાશ્રવથી. તો પરગ્રહ તરફની જે વૃત્તિ અશુભ હો કે શુભ હો તે આત્મા નથી, પણ સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. આવા જ્ઞાનના સ્વસંવેદનની કળા તે મોક્ષની કળા છે. મોક્ષ સુધી પહોંચવા માટેની આ વિધિને આ પદ્ધતિ છે. અને આ જ અનુભવની સાચી કળા છે, અને વારંવાર તેનો જ અભ્યાસ કરવા જેવો એ અહીંયા કહ્યું છે. અને સમયસારની 15 ગાથા પૂરી કરી ત્યારે પણ આચાર્ય મહારાજે એ વાત કરી કે જ્યારે આત્મા અનુભવમાં આવે છે, વિશેષ નિરાકાર જ્ઞાનનો પણ વ્યવચ્છેદ કરીને જ્યારે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરવામાં આવે છે, ત્યારે આત્મા જ્ઞાન પણ અનુભવાય છે. ત્યારે આત્મા અનુભવાય છે એમ કહેવાને બદલે શું કહ્યું?
જ્ઞાનપણે,
કે આત્મા જ્ઞાનપણે અનુભવાય છે. આવો શબ્દ પડ્યો પંદર ગાથામાં. એક વાત ઉપર બહુ ધ્યાન ખેંચવા જેવું છે. મહાન આચાર્યોના કથનો છે ને, જંગલમાં રહીને અનુભવમાં ડૂબકી મારતા મારતા અનુભવમાં કલમને બોલી બોલીને આમાં લખાણ આવ્યું છે. કેમ કે લખતા લખતા અનુભવમાં લીન થતા હતા એ પણ, એટલે બોલી બોલીને લખ્યું છે, અનુભવમાં બોલી બોલીને લખ્યું છે. એક એક વાત એવી કિંમતી લખી છે. જ્ઞાનત્વેન સ્વદતે, મૂળ સંસ્કૃત શબ્દ એ કહો, જ્ઞાન પણ એ આસ્વાદમાં આવે છે. પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતા તે આત્મામાં, એટલે પોતામાં સર્વતઃ એક વિજ્ઞાન ઘનપણાને લીધે મીઠામાં ક્ષાર રસ બધા પ્રદેશોમાં ભ્યો છે એમ આ ચૈતન્ય પિંડમાં વિજ્ઞાન ઘન થાસી થાસીને અનંત જ્ઞાન પ્રદેશે પ્રદેશે ભરેલું હોવાથી એ જ્ઞાન પણ સ્વાદમાં આવે છે, એ જ્ઞાન પણ અનુભવાય છે. આત્મા જ્ઞાન પણ અનુભવાય છે. ત્યાં ગુરુદેવે એમ કહ્યું કે સ્વ પણ અનુભવાય, અનુભવાતું જ્ઞાન તે આત્મા છે, ને એ મોક્ષની કળા છે, એ છૂટવાની કળા છે. કેમ કે ત્યાં જ્ઞાન જ્ઞાનને અનુભવે છે સ્વસંવેદનમાં, એટલે કે જ્ઞાન સ્વને છોડીને કોઈ અન્ય દ્રવ્યને અન્ય ભાવમાં પ્રતિબદ્ધપણાને પામતો એ જ્ઞાનનો અન્ય સાથેનો પ્રતિબંધ તો જ ભાવબંધ છે. ભાવબંધ શું છે? કે જ્ઞાનનો અન્ય દ્રવ્ય સાથેનું પ્રતિબદ્ધપણું તે જ ભાવબંધ છે, અને એ જ દ્રવ્યબંધનું નિમિત્ત છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થાય ત્યારે એને સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના આવે. જેને શિંગડાળિયાની દુકાન માંડવી હોય એ કોઈ દિવસ એવો વિચાર ન કરે આમાંથી કરોડ લેવા છે, એવો વિચાર આવે? એમને ડાળિયાની લારી ફેરવે એને કરોડપતિ થવાનો વિચાર આવે કે આ 50 ગ્રામ ને 100 ગ્રામ જોગતા જોગતા હું કરોડપતિ થઈ જાવ તો સારું, એને વિચાર જ નહીં આવે. આવશે? પણ જેને કરોડપતિ થવાના વિચાર આવશે એ લાખોનું મંડાણ કરશે. એવી શરૂઆત એની એના પ્રમાણમાં થવી જોઈએ કે નહીં? એમ જેને પૂર્ણ શુદ્ધ થવું છે, પરિપૂર્ણ શુદ્ધતા જોઈએ છે, એનો ઉપાડ એની રીતે આવશે. જે સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર લગ્ન થવાનું શું કારણ છે? કે એને પૂરેપૂરું જોઈએ છે, એને અલ્પ શુદ્ધિ જોઈએ છે, એ વાત પણ એને, એટલે ત્યાંથી એનો પ્રવેશ થાય છે, ત્યાંથી એની શરૂઆત થાય છે. પછી તો જેમ જેમ એ સ્વભાવ ને વિભાવને ભીન પાડવાની પ્રક્રિયામાં ઓળખાણ સુધી પહોંચે છે ત્યારે કશાય તો મંદ થાય એ સામાન્ય વાત છે, પણ એનું યથાયોગ્ય પ્રકારે મિથ્યાત્વ ગળે છે. મિથ્યાત્વ મંદ થાય છે, મિથ્યાત્વ પણ અનેક ભેદે મંદ થાય છે. આ સત્શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે અને મિથ્યાત્મ મન થાય, બીજી પ્રક્રિયામાં ન થાય. પણ તત્વજ્ઞાનનો વિષય એવો છે કે જ્યાં આત્માના અસ્તિત્વાદી વિષયનો વિચાર વિમર્શ કરવામાં આવે ત્યાં પણ મિથ્યાત્મ મન થાય, પણ એવું અનંત વાર્થનું છે, એ સામાન્ય પ્રકાર છે, એમાં કોઈ વિશેષતા નથી. પણ અહીંયા અંદરમાં ભેદજ્ઞાનમાં ઉતરે, વિજ્ઞાનનો પ્રયાસ શરૂ કરે, પ્રયત્ન શરૂ કરે, ત્યારે આ આત્મા આ સ્વભાવને આ વિભાવ એવું ભિન્ન ભિન્ન અંદર ઓળખાણનો પ્રયત્ન ચાલતો હોય ત્યારે અને એમાં એને જો ઓળખાણ થાય, સ્વરૂપ નિશ્ચય થાય, ભાવનું ભાષણ થાય સ્વભાવનું, ત્યારે યથાર્થ પ્રકારે એને મન મિથ્યા થાય છે. કે જે મિથ્યા એવી રીતે ગયું છે કે હવે એ ટકી શકશે નહીં, એની શક્તિ તૂટી જાય છે. હવે જેમાં અનાદિનું રૂઢ થયેલું મિથ્યાત પણ મંદ થાય, એ પ્રકારમાં કસાય મંદ થાય એમાં બીજી નવીનતા શું છે? હવે તો કસાય સહેજે મંદ થાય, એમાં કોઈ મોટી વાત છે? પણ સમ્યક મિથ્યાત ઉપરનો વિષય મુખ્ય કરવાને બદલે કસાય તીવ્ર થાય છે કે કસાય મંદ થાય છે? કસાય મંદ થાય છે, કસાય તીવ્ર થાય છે. વિચારણામાં એ રોકાઈ જાય છે, પછી બીજાનું માપે એમ કાઢે, કોઈક મન કસાય વાળો જોયું હોય તેને આહા હા થઈ જાય, તીવ્ર કસાય વાળો જોયું તો એને એકદમ દ્વેષ થઈ જાય. આપણે તીવ્ર એમ માપ નહીં, કસાયની તીવ્રતા મંદતાથી તું તને માપે છો, તું બીજાને માપે છો, એ પ્રકાર એમાં જોવા જીવો. આત્માની શાંતિને ઉપજાવનારા નથી, અશાંત પરિણામ છે, અને જાતિ એ તો તદ્દન વિરુદ્ધ છે, વિરુદ્ધ જાતિના છે. તેથી વ્યવહારથી બોજારૂપ છે, જો આમ તો એ ઉપાધિ સ્વરૂપે છે. કેવળ જ્ઞાન, માત્ર જ્ઞાન, એકનું જ્ઞાન કે જે નિરુપાધિક ભાવે છે એની સાથે મીંડવે તો એને કષાયના કણમાં ઉપાધિની આકુલતાની ઉપાધિ એને લાગ્યા વિના રહે નહીં. છે એવું એટલે લાગ્યા વિના રહે, કોઈ કલ્પના નથી કરવી કે આમાં ઉપાધિ છે ને દુઃખ છે. છે જેમ જેમ છે એમ જાણવું છે. તેથી વ્યવહારથી નિશ્ચય થાય એમ બને. વ્યવહારના પરિણામ બધા શુભાવાળા છે, અને શાસ્ત્રમાં પણ એવું વ્યવહારે કથન આવે કે વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય, એવું શાસ્ત્રમાં કથન આવે. એટલા માટે તો એવું આપણે બરાબર નહોતા સમજતા, એટલા માટે તો ગુરુદેવ મહાવિદ્યાથી અહીંયા પધાર્યા. ગડબડ હતી ને, એટલે ફેંસલો કરી નાખો ભાઈ, એ રીતે તો તારું વ્યવહાર સાધન પણ નહીં રહે ને વ્યવહાર સાધ્ય થઈ જશે. એ તો જે જીવને નિશ્ચય પ્રાપ્ત થાય છે એને વ્યવહારે અનુકૂળ પરિણામ કયા હતા એવું જ્ઞાન કરાવ્યું છે, એને વળગવા માટે બિલકુલ કહ્યું નથી. અને તને આ શું થઈ ગયું છે કે તું અનાજને છોડીને ઘાસને પકડે છો, એવું તને શું ઘેલું લાગ્યું છે કે મુઠ્ઠી ફાટે હું અનાજ થાય અન્ન થાય, એને છોડીને તું ઘાસને વળગે છો? એ તો વળગવા જેવું. પણ જેને વ્યવહારની રુચિ છે, શુભ પરિણામની રુચિ છે, એને આ શક્તિ કડવું લાગે છે. અરે રે, આ શું કે છે? આ તો બધું ઉડાડી દે છે અને વ્યવહારનો લોભ થાય છે. ખરેખર તો યોગ્ય વ્યવહાર ને યથાર્થ વ્યવહાર ત્યારે છે કે દ્રષ્ટિ નિશ્ચય ઉપર હોય ત્યારે. કેમ કે જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એને પરિણામ તો શુભાગરૂપ આવશે વિશેષપણે, છતાં એના ઉપર એની દ્રષ્ટિ નથી. અરે દ્રષ્ટિ નથી એનો નિષેધ કરીને જે વિશેષપણે શુદ્ધાત્મ તત્વનો આશ્રય વારંવાર કરવાના પ્રયત્નવંત ને ઉદ્યમવંત છે, તત્પર છે, એવા જીવને જે કોઈ શુભ ભાવના પરિણામ થઈ જાય છે એ વ્યવહારના સ્થાને થઈ જાય છે. તેઓ કરવા છે પ્રશ્ન નથી, પણ થઈ જાય છે તે વ્યવહારના સ્થાને છે, એને યથાયોગ્ય વ્યવહાર કહેવામાં આવ્યો છે. બાકી એ જે એને પહેલેથી સ્થાપીને આગળ જવા માંગે છે કે આ કરીએ તો આ થાય, આ કરીએ તો આ થાય, એને તો એમાં ને એમાં જ રહેવાનું થશે, અને તે યથાયોગ્ય વ્યવહાર પણ નથી. એને શાસ્ત્રમાં વ્યવહારાભાસ કહેવામાં આવ્યો છે. જે વ્યવહાર જેવો દેખાય છે છતાં વ્યવહાર નહીં હોવાથી એને શાસ્ત્રમાં વ્યવહારાભાસ કહ્યો છે. પણ જીનોક્ત વ્યવહાર નિરતિચાર દેખાય તો પણ તે વ્યવહારાભાસ છે. જે અતિચાર દોષ સહિત હોય એને તો વ્યવહાર કહેવાનો પ્રશ્ન રહેતો નથી. પણ જે નિર્દોષ હોય, વ્યવહાર દ્રષ્ટિએ જે નિર્દોષ હોય તો પણ એના નિષેધ સહિત ન હોય, અને સ્વરૂપના આશ્રયનો, નિશ્ચય સ્વરૂપના આશ્રયનો જેમાં ઉદ્યમ ન હોય, પુરુષાર્થ ન હોય, એવા વ્યવહારને વ્યવહાર કહેવાતો નથી, પણ વ્યવહારાભાસ કહેવામાં આવે છે. એને વ્યવહાર કહે ભલે, પણ એ પાત્રતા એટલે શું, કે સહેજે એમ થવું ઘટે છે. એકસો ને પાંચ નંબર નો પત્ર છે શ્રીમદજી નો, એમાં પહેલું મથાળું એ બાંધ્યું છે કે મહાવીર ના બોધ ને પાત્ર કોણ. એ જ પત્ર નો છેલ્લો વાક્ય એવું છે કે એવો જીવ મહાવીર ના બોધ ને પાત્ર, એટલે કે સમ્યક દર્શન ને પાત્ર છે. ત્યાં સમ્યક દર્શન જોયું છે, બોધ એટલે જ્ઞાન, અને એનું એમાં દસ વાત લખી છે. એમાં પહેલી વાત આ લખી છે કે સત્પુરુષ ના ચરણ નો ઈચ્છક છે એ મહાવીર ના બોધ ને પાત્ર છે, અથવા સમ્યક દર્શન ને પાત્ર છે. આ દસ વાત લખી એમાં પહેલા જ હું એક કહી નથી, એ દસે લખીને ટોટલ મારી દીધા છે. પાછો બહુ રહસ્ય વાળા વિષય છે. જે જીવ સત્પુરુષને ઓળખે, અંતર સત્ને ઓળખવું તો ઘણું કઠણ છે, કેમ કે એ તો ગુપ્ત તત્વ છે અને સામર્થ્ય અને શક્તિ રૂપે રહેલું છે. પણ જેને સત પ્રગટ છે, એવા જે સત્પુરુષ છે, એવા જે જ્ઞાની છે, જે ખરેખર પરમાત્મા થયા છે, જ્ઞાની થતા તો પરમાત્મા થયા છે, એને ઓળખે ત્યારે એનું જે બહુમાન આવે એનો પ્રકાર આખો જુદો હોય. એ જે પ્રકારમાં આવે છે એને એમ કહે છે કે એ સમ્યક દર્શન પાત્ર થયું. શ્રીમદજી એના ત્રણ ભેદ પાડ્યા છે, ત્રણ સંકેત લીધા છે, અને એને આ પહેલી કક્ષાનું સંકેત, પછી બીજી કક્ષાનું સંકેત, ને પછી ત્રીજી કક્ષાનું સંકેત, એમ કરીને વાત કરે છે. સંકેતારે જોડ્યો છે એમણે. ગુરુદેવ તો એ વાતને ઉભી નહોતા રહેવા દેતા, કેમ કે પોતે હતા ને, પણ પત્રોમાં અંગત વાત હતી એટલે લખતા ગયા. આત્મસિદ્ધિમાં કહેલા સંકેતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારના સંકેત ઉપદેશા છે. આ ત્રીસમા વર્ષમાં પત્ર છે, 29મા વર્ષમાં આત્મસિદ્ધિ લખાઈ ગઈ છે. આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, અજ્ઞાની અપૂર્વ રૂચિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રૂચિ રૂપ, આટલા શબ્દો વાપર્યા છે. આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રૂચિ રૂપ, સ્વછંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિ રૂપ, એ પ્રથમ સંકેત કહ્યું છે. ઠીક છે, પછી નીચે ખુલાસો કર્યો છે કે પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, ને બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે, માટે એને સંકેત કહીએ છીએ, કે આ સંકેતનો પહેલો પ્રકાર છે. આત્માની ઓળખાણ થવા અર્થે એમ કહે છે કે આપ્ત પુરુષની વચનની પ્રતીતિ રૂપ, એને સત્પુરુષના વચનમાં એટલો પ્રેમ હોય છે, એટલો પ્રેમ હોય છે કે એમાં એને ક્યાંય શંકા પડે નહીં. જાણે બ્રહ્મ વાક્ય, કોણે કહ્યું કે ગુરુએ કહ્યું છે કે બ્રહ્મવાક્ય? બ્રહ્મવાક્ય પણ અમને સહેજ એમ લાગે છે કે આમ હોય કે કેમ, તો કે પહેલા સંમત કર પછી તારી ભૂલ ગુજજે.
બરોબર,
પહેલા સંમત કરી લે પછી ભૂલ ગુજજે કે આમાં હું ક્યાં ભૂલો છું. બાકી આશંકા કરવી બીજી વાત છે ને શંકા કરવી એ બીજી વાત છે. એ જ્યાં સ્વચ્છંદ નું પ્રકરણ ચાલ્યું છે ત્યાં પણ એ ભેદ લીધો છે સ્વચ્છંદ નો, કે સ્વચ્છંદ રૂપી અંધત્વ હોવાને કારણે સત્પુરુષ ના વચન પ્રત્યે અચળ પ્રેમ થતો નથી. જેને અચળ પ્રેમ હોવો જોઈએ એની જે અચળતાનો વિશ્વાસ હોવો જોઈએ એ નહીં થવાનું કારણ સ્વચ્છંદ રૂપી અંધત્વ છે. પ્રથમ નાખ્યું છે એમાં તૈયારી માંગે છે, હીરા ને ઓળખવો તો જરૂરી થવું પડે છે, એમાં તૈયારી હોવી જોઈએ. તકલીફ પડે એવું છે. દાદા ભગવાન કરીને એક વ્યક્તિ પ્રસિદ્ધ છે, અત્યારે શ્રીમદજી નું વાંચ્યું છે ને, શ્રીમદજી ને જેવું ઘણું બોલે છે. 25,000 માણસ ને મેં સંકિત ક્ષાયિક સંકિત આપ્યું છે એમ કહેતા સોનગઢ આવ્યા હતા બેન, પાલીતાણા ની બાજુ ગયા હશે. 25,000 માણસ ને મેં ક્ષાયિક સંકિત આપ્યું છે, એક કલાકમાં સંકિત આપી દઉં છું. મારી પાસે કોઈ આવે તો એક કલાકમાં એને સંકિત આપી દઉં છું. દાદા ભગવાન તરીકે એને ભગવાન તરીકે નક્કી કરી છે, લોકો માને છે. એટલે તમે તો હતા ને સંપ્રદાયમાં હતા ને, તમે તો સંપ્રદાયમાં હતા એટલે અનુભવ બધા થયા છે. જ્ઞાની ને ઓળખાવા એકદમ નિર્ભીત ની બુદ્ધિ હોવી જોઈએ. મૂળ વાત તો આટલી છે, નિર્ભીત નું જે પ્રયોજન છે એની બહુ તીક્ષ્ણ તીખી વૃત્તિ હોવી જોઈએ, તીખી બુદ્ધિ હોવી જોઈએ. ક્યાંય પણ મારું અહિત થાય તો ભયંકર પરિભ્રમણ ની ખાણ માં પડી જઈશ, ધકેલાઈ જઈશ. એટલી એની એને અને જો આ ઓળખીશ તો અનંત અનંત સમાધિ સુખનો અવસર છે. આગળ મૂલ્યાંકન બરાબર થવું જોઈએ, એની કિંમત અંકાવી જોઈએ. પ્રસિદ્ધતા એ તો પુણ્યથી પ્રસિદ્ધતા, બધા સત્પુરુષોને કાંઈ એટલું પુણ્ય હોતું નથી કે એટલી પ્રસિદ્ધિ હોય. ગુરુદેવ ને તો પવિત્રતા ની સાથે પુણ્ય નો પણ યોગ હતો, એટલે ઘણા જીવો સંપર્કમાં આવ્યા. એવો તો પુણ્ય યોગ હોય તો સમોસરણમાં જીવાયા છે, આપણે નથી ગયા એવું કઈ છે. એ તો કઈ વસ્તુ નથી. ઓળખાણ થાય ત્યારે એને એની અચળ પ્રીતિ આવ્યા વિના અનન્ય પ્રેમ આવે, અચળ પ્રીતિ આવે. સર્વાર્પણ બુદ્ધિ એ સત્સંગને ઉપાસે, કોઈ પણ કારણ મુખ્ય કરીને એ સત્સંગને ગૌણ કરે નહીં. બીજી બધી તમામ પ્રવૃત્તિમાં સંક્ષેપ અને સંકોચ કરીને એ સત્સંગમાં રહેવા ચાહે. આની પડખાલી ના છે એટલે એની એને મુખ્યતા આવ્યા વિના એક ઘરમાં હીરો હરખો હોય 50,000 નો તો હરખી રીતે હાચવીને ફેરવે, જો જો ભૂલ થી એ ક્યાંય મુકાઈ જાય નહીં. કરોડ નો હીરો હોય તો કરે હું, 50,000 નો હોય તો હરખો હાચવે, તો કરોડ નો હોય તો આની તો કોઈ મૂલ્ય થાય એવું મને પડે, આનું કોઈ મૂલ્ય થાય
નહીં
એવો વિષય છે. ધર્માત્માને ઓળખવા માટે તો એને એના મુમુક્ષુના નેત્રો યોગ્યતાના અને પાત્રતાના જોઈએ, એમાં તો પોતાની જ તૈયારી જોઈએ. અને એમાં મુખ્ય વાત આ છે કે પોતાના હિતની એને ઘણી તીખાશ આવી જવી જોઈએ, એકદમ તીવ્રતા હોય તો જ એને કોણ હિતરૂપ કહે છે અને કોણ અહિતરૂપ કહે છે, આ સત્પુરુષ છે કે આ સત્પુરુષ નથી, આ માત્ર ભાષા છે કે આ હૃદય છે, આ એને જુદી પકડાય, નહીં તો જુદી પકડાય નહીં. ભાષા તો ગમે એવી થઈ શકે છે, ભાવ છો બીજી વાત છે. એની નશે નશ જાણતા હોય છે, દય કરવા વાળો છે તો બરાબર એની જિજ્ઞાસામાંથી નીકળે અને એને સામેથી ઉત્તર આવે, એને સમજાય વિના રહે ને. એની જે જિજ્ઞાસા છે, ઊંડાણની જિજ્ઞાસામાંથી એની જે પોતાને અનુભવમાં ક્યાં તકલીફ પડે છે એમાં આગળ વધવા માટે પ્રશ્ન નીકળે અને એનો ઉત્તર આવે ત્યારે એને સમજાય વિના રહે ને. આમાં જાણકાર છે કે અજાણ્યા છે એને સમજાયા વિના એવું છે. અને ઓળખાણમાં તો એક જ છે કે જેટલો પરિચય, પરિચય સિવાય તો બીજો કોઈ એનો પ્રોસેસ નથી. હું કેવો છું એમ જાણવા માટે પરિચય તમારે મારો કરવો રહ્યો, અને ભાઈ કેવા છે જાણવા માટે એનો પરિચય કરવો રહ્યો. આમાં બીજું શું થાય છે, માણસ નથી કે સોનું જાણો કસી અને માણસ જાણો વસી, ગુજરાતીમાં કહેવત છે. સોનાને ઓળખવા માટે જો તમે વારંવાર એને કસોટી ઉપર ચડાવો, કોઈ કઈ શીખીને આવતા નથી કે સોનું કેવી રીતે પરખવું. જે કોઈ નાણાવટી સોની થાય છે કસોટી, એ વારંવાર સોનાને ઘસીને એને અભ્યાસ કરે છે કે આમાં સોનાપણું, આ જે ઉપર લીંટો થાય છે એમાં સોનાપણું શું, કેટલું, આ શા માટે 12 વલ્લું, આ શા માટે 14 વલ્લું, આ શા માટે 10 વલ્લું, એમાં સોના પણ ઓળખાય છે. સોનું જુઓ કસી ને માણસ જુઓ વસી, એમ કે જેનો સહવાસ હોય, જેનો પરિચય હોય, એ પરિચય વગર, પરિચયમાં ગયા વગર ને પરિચય કર્યા વગર કોઈની ઓળખાણ થતી નથી. એનો એક જ ઉપાય છે, પરિચય કરનાર જીવ કેવો હોવો જોઈએ એટલી વાત છે. કે જેને સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના, તીવ્ર લગ્ન ને તીવ્ર જિજ્ઞાસા હોય, એ જો પરિચય કરે તો એના પરિચયમાં, પરીક્ષામાં એને ભૂલ થવાનો સંભવ નથી. અને નહીતર પરીક્ષા દ્રષ્ટિ વાળા, ભલ ભલા બુદ્ધિ વાળા ગોઠું ખાય, કારણ કે વિષયો છે. અનાદિનો નહીં જાણેલો, અનાદિનો અજાણ્યો માર્ગ, નહીં પ્રતીત કરેલો અને નહીં અનુભવ કરેલો, નહીં આરાધેલો માર્ગ છે. અને મતિ દોષ લઈને પરિભ્રમણમાં ફરતો રહ્યો છે, ભમતો રહ્યો છે. આજે એ મતિ દોષમાં છે અને એમાંથી એને નીકળવું છે, ત્યારે એને કેટલું હળવું થવું પડે કે એકદમ સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં આવવું પડે, ત્યારે એનું જ્ઞાન એને સ્વરૂપમાં સતને ઓળખવા માટે, બાહ્ય સત છે આ તો, સત્પુરુષ છે એ તો બાહ્ય સત છે, પોતાનો આત્મા તે અંતર સત છે, તે બાહ્ય સતને ઓળખવા માટે એની તૈયારી થાય. સોનગઢ જતા હતા માટે જ્ઞાની ને આ ગુરુ ને ઓળખતા હતા, એ વાત અહીંયા છે. હજારો લાખો આવ્યા, બે ને દોષ થાય, ગ્રહિત મિથ્યાત્વ નો દોષ થાય, ગ્રહિત મિથ્યાત્વ નો દોષ થાય. કેવો? મિથ્યાત્વ નો નહીં પણ ગ્રહિત મિથ્યાત્વ નો દોષ થાય. જે દોષ ઇસ્લામ ને ખ્રિશ્ચિયન ધર્મ ને સ્વીકારવામાં થાય છે એ જાતિ નો દોષ થાય. ઠીક પોતાને વધારે થાય, પુરુષના વચનની પ્રતીતિ રૂપ આજ્ઞાની અપૂર્વ રુચિ રૂપ એક વિકલ્પ થી વિરુદ્ધ જવાનો એને ક્યાંય વિચાર ન થાય. એ તો કહ્યું કે બ્રહ્મ વાક્ય થઈ ગયું, એને જે કહ્યું તે બ્રહ્મ વાક્ય. બહાર ની અંદર પણ એને પ્રિય માં પ્રિય કોઈ હોય એનું વચન ઉઠાપે છે? એક નાનું છોકરું હોય 2 વર્ષનું, કાલું કાલું બોલતું હોય, હે, તો એનું વચન ઉઠાપવા એ તૈયાર નથી. કેમ કે એને પ્રિય લાગે છે, એને જે પ્રિય લાગે એ કરવા એ તૈયાર છે. તો આ તો પરમાત્મા છે, કેવળીમાં ને શ્રુત કેવળીમાં ફેર નથી. આમ લીધું છે મળવાનારાઓની તો મમતા એને નથી, પણ એના પોતાના આત્માના વિકલ્પ ની મમતા એને છોડી છે. વિચાર તો કરો કે જેને આખા જગત ને લાત મારીને અંદર માં સ્થિરતા ઉભી કરી એની નિરપેક્ષતા કેટલી, કે જેને આ જગત માંથી કઈ જોઈતું નથી, જેને આ જગત માંથી કઈ જોઈતું નથી એવી અંદર થી વૃત્તિ આવે છે ત્યારે તો હજી પહેલી પાત્રતા પ્રગટે છે. પૂજી બેન છે એ વાત પાત્રતામાં સ્થાપી છે કે ખાસ પાત્રતા કોને કહેવી. સોનગઢમાં એક વાર એના ઉપર આપણે વાંચન લીધું કે સત્શાસ્ત્રો અને સત્સમાગમ કરીએ છીએ અને સમજાય છે એવું લાગે છે, છતાં પણ કેમ ખરેખર સમજાતું નથી અથવા ખરેખર કેમ કઈ પ્રાપ્તિ થતી નથી. તો એમણે એ વાત લીધી છે કે ખાસ પ્રકારની પાત્રતા હોય તો જીવ અટકતો નથી, નહીતર જીવ અટકી જાય છે, કાં શુભ ભાવમાં કાં ક્ષોભમાં શાસ્ત્ર જ્ઞાનમાં અટકી જાય છે. એ ખાસ પ્રકારની પાત્રતા એટલે શું એ વિષય એમણે ખોલ્યો છે કે જેને આ જગત માંથી કઈ જોઈતું નથી અને એકમાત્ર આત્મા જોઈએ છે એવી એની વૃત્તિ થઈ છે એવું મોક્ષું છે, તે વર્તમાન પાત્ર છે. વર્તમાન પાત્ર એવી સ્થિતિમાં આવે ત્યારે એ બહારમાં સતને ઓળખે ને પછી અંદરમાં સતને ઓળખે એમ. પણ હજી અહીંયા પણ કઈક જોઈએ છે, અહીંયા પણ કઈક જોઈએ છે, કઈક જોઈએ છે તો એને આત્મા જોઈતો નથી. પરમાર્થ ની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે સંકેત નો બીજો પ્રકાર કયો છે એ નિશ્ચય નો વિષય, નિર્ણય નો વિષય લીધો છે. અને નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સંકેત નો બીજો પ્રકાર કયો છે એમ 3 પ્રકાર ક્રમ લીધો, ક્રમ લીધો છે. એક બીજાના કારણ નો આરોપ કર્યો છે, ક્રમ ગણીને કારણ નો આરોપ કર્યો છે કે પહેલું સંકેત બીજા સંકેત નું કારણ છે, એટલે કે તને સત્પુરુષ ની આજ્ઞા રૂચિ રૂપ સંકેત છે તો તને અંદરમાં સ્વરૂપ નિશ્ચિત થવાનું એ કારણ ગણશું. તને જો એ સ્વરૂપ નિશ્ચય રૂપ કારણ થશે તો જ્ઞાન સ્વભાવી આત્મા નો નિશ્ચય તે નિર્વિકલ્પ થવાનું કારણ થશે. પ્રશ્ન નથી કયો, પછી તો કોઈ પ્રશ્ન રહેતો નથી. કે છે કે 6 ખંડ નથી સાધતો, એ અખંડ ને સાધે છે. એવું છે તો એટલે તો એનું એનું હૃદય પકડવું જોઈએ અને ગમે ત્યાં હૃદય જ પકડવામાં આવે છે. ધીરુભાઈ આજે હું ગમે એમ બોલતો હોય, ભાઈ ગમે એમ બોલતા હોય કે તમે ગમે એમ બોલતા હોય, પણ વિચારીએ છીએ શું આપણે કે ભાઈ હૃદય પકડો, એનું એનું હૃદય પકડો, એના હૃદયમાં શું છે, એના ઉપર જ એનો આત્મકવામાં આવે. જો એનું હૃદય એમ ન બોલતું હોય તો ભાષા ઉપર કોઈ વિશ્વાસ કરતો એમ એનું હૃદય છે. સમ્યક દ્રષ્ટિનું એ હૃદય છે. મિથ્યા દ્રષ્ટિ આત્મજ્ઞાન થાય એવા શસ્ત્રાસ્ત્રોનો સ્વાધ્યાય કરે છતાં એનું હૃદય બીજે હોય તો એને સ્વાધ્યાય નિષ્ફળ જાય છે કે નથી જતો? સ્વાધ્યાય નિષ્ફળ જાય છે કે નથી જતો? એ મૂળાને બીજે ઉદય ક્રિયા નિષ્ફળ જાય છે. એનું હૃદય આત્મામાં છે, આત્મા બાજુ છે, તો એને ઉદય ક્રિયા નિષ્ફળ જાય છે. અહીંયા જો આ સ્વાધ્યાય નિષ્ફળ જઈ શકતો હોય તો એ ઉદય શા માટે નિષ્ફળ ન જાય? એને શાસ્ત્રમાં પરિણતિમાં લઘુ ઉપયોગના ભેદ પાડ્યા છે કે મિથ્યા દ્રષ્ટિનો ઉપયોગ, હું એક છું, શુદ્ધ છું, પૂર્ણ છું, પરમાનંદ રૂપ છું, એ નિષ્ફળ જાય છે. કેમ કે અંદરમાં ભર્યું છે બીજું લબ્ધમાં, અને સમૂહ દ્રષ્ટિના લબ્ધમાં આખો આત્મા ભર્યો છે, એ લડાઈ કરવાનો ઉપયોગ એનો નિષ્ફળ જાય છે. એના બધા ઉદય ભાવ નિષ્ફળ થઈ જાય છે. કેમ કે એનો ઉપર ઉપર છેલ્લી એ વૃત્તિ આવી જાય છે. કરવી છે ને આવે છે એ પ્રશ્ન છે. બહુ વ્યવસ્થિત પ્રતિપાદન છે.
કેટલી
વાર લાગી? પરિણામ ફરી ગયું, જે હાથ ઉપાડ્યો હતો એ હાથ પછી ઉપયોગ કર્યો. આ શું શારીરિક સંકિત હતી? ધર્મ શરીરી હતા બાહુબલીજી. શારીરિક સંકિતિ ને ધર્મ શરીરી પરિણામ ફરે ત્યારે જો એવા વીરીવાળા જીવો એ તો જબરદસ્ત વીરીવાળા જીવો વાર લાગે નહી. પરિણામ ફરે એટલે એને વાર ના લાગે. ભરત ચક્રવર્તી એથી વિરિવાન હતા. એમનું પરિણામ ફર્યું એ પંચાચાર માં આવ્યા નહીં. એની દીક્ષા લીધી પણ વ્યવહાર આચરણ માં આવ્યા નહીં. ત્યારે વિકલ્પ છે દીક્ષા લેવાનો, ત્યાં સુધી તો મનુ પણ નથી. પાંચમું છે સીધું ધ્યાનમાં, કારણ કે સીધું સાતમું આવે છે પછી છઠ્ઠું આવે છે. સીધા ધ્યાનમાં બેઠા કે બેઠા ખલાસ પૂરા થયા, પૂર્ણ થઈને ઉભા. હરિયમ દશા જ લીધી સીધી. બારમાં પંચાચારમાં આવવાનો સવાર મળ્યો. એ જ્ઞાનાચરણ ને દર્શનાચરણ ને પંચમહાવ્રત ને સમિતિ ને ગુપ્ત ને કાંઈ નહીં. આખો દિવસ યુદ્ધ લડ્યા હોય, સાંજે છાવણીમાં ગયા ત્યાં ધ્યાનમાં નિર્વિકલ્પ દશા લે. અને એ થઈ શકે એવું છે. મીઠાઈ ખાય છે તો ભાતની જગ્યાએ નથી રાખતો. આપણે જમવા બેસીએ છીએ, મીઠાઈ તો રોજ રોજ ન ખાવાની હોય અને ભાત તો રોજ ખાવાના હોય, તો તીડી એમ નથી વિચાર કરતા કે એટલી મીઠાઈ ખાઈ લીધી, આજ ભાત નથી ખાવાનો. ભાતની જગ્યા રાખીને મીઠાઈ ખાય છે. એમ સમ્યક દ્રષ્ટિ બહાર આવે છે, અનુભવની શક્તિને અકબંધ રાખીને બહાર આવે છે. કેટલા વિકલ્પમાં પૂરેપૂરા બહાર આવતા બધા બોલ આવી ગયા. બધા બોલ આવી ગયા ને બહાર મર્યાદિત રીતે બહાર આવે છે. પોતાનું અંદરમાં સાજું રાખીને બહાર અવાય જાય છે એટલે આવે છે. આવવાની ઈચ્છા નથી, એટલી પણ આવવાની ઈચ્છા નથી. શક્તિ છે એ અશક્તિ એનો ભાગ ભજવે છે. બાકી એને તો એક અંશે પણ અભિપ્રાય નથી કે બહાર રહેવું છે કે બહાર જવું છે. તેથી વ્યવહારથી નિશ્ચય થાય એમ બને નહીં. એ સિદ્ધાંત અપસિદ્ધાંત તરીકે ગ્રહણ થઈ જાય છે. શુભ ભાવો આકુલતાના ઉપજાવનારા હોવાથી આત્માની શાંતિને કે ધર્મને ઉપજાવનારા, જે દુઃખને ઉપજાવનારા હોય તે શાંતિને સુખને ઉપજાવનારા કેવી રીતે હોય કે બની શકે? પણ હજી તો કયા પ્રકારે પૂર્વ પર્યાયોના ક્રમ થાય છે એની પણ ખબર ન હોય, અને એમ એમ માની લઈએ કે વ્યવહારથી નિશ્ચય થાય, વ્યવહારથી નિશ્ચય થાય માટે કરો આ ક્રિયા કરો, પ્રણામ કરો,
બીજી ક્રિયા તો એક બાજુ નહીં, પણ શાસ્ત્ર વાંચતા વાંચતા તને ધર્મ થાય એ વાત રહેતી નથી. બીજી વાત તો ક્યાં ગઈ? નહીં તો એવું નક્કી થવું જોઈએ કે આટલું શાસ્ત્ર વાંચે અથવા આટલા વર્ષ વાંચે એને કઈક થઈ જવું જોઈએ લાભ. બિલકુલ એ રીતે આમાં આગળ વધારે હું શાસ્ત્ર છે તે શસ્ત્ર થઈ જાય. ભાવના જ્યાં નથી ત્યાં એ મુમુક્ષુનું હૃદય ભીંજાતું નથી. મુમુક્ષુનું હૃદય ભાવનાથી ભીંજાય છે અને ત્યાં શુષ્કતા એવા વિના રહે નહીં. શુષ્ક જ્ઞાન જ્ઞાનની શુષ્કતા થઈ જાય છે. ત્યાં જ્યાં હૃદય ભીંજાયેલું ન રહે ત્યાં જ્ઞાનની શુષ્કતા ઉત્પન્ન થયા વિના રહે. એ વિષય તો એટલા માટે વજનદાર ગણીને આવશ્યક ગણીને સ્થાપવામાં આવ્યો છે. બેનશ્રીના વચનોનું મુખ્ય વાત મુખ્ય વિષય જ એ રહ્યો અને તેથી ગુરુદેવશ્રીને બહુ પ્રમોદ આવ્યો. લાખ પુસ્તક છપાવો એનું કારણ જોયું કે મુમુક્ષુ જીવોને મુમુક્ષુ સમૂહને આ વિષય વધારે ઉપકારી છે અને આની આવશ્યકતા છે. આ વિષય એ એક એવો વિષય છે કે જ્યાંથી એને વિકાસ થવાની કેળી મળે છે. નહીંતર આગળ વિકાસ નહીં થાય. બીજું ગમે એટલું કરશે ભાવના છૂટી ગઈ એટલે વાત બધી છૂટી ગઈ. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના એને ચૈતન્ય ચૈતન્યમાંથી ઉપજેલી આતરડીમાંથી ઉપજેલી કેવા જુદા જુદા શબ્દો લીધા છે કે જેને આત્મામય જીવન કરી નાખ્યું હોય એવું આત્માર્થનું જીવન હોય એને આત્મ સ્વરૂપ બાજુ વળવાનો અવકાશ થાય છે એને પાત્રતા કહેવામાં આવે છે. એ પાત્રતા છે. બહુ સરસ વિષય લીધો છે. ઠામ ઠામ ઠેકાણે ઠેકાણે એ વિષય લીધો છે. કેટલાય પડખા ચોખ્ખા કર્યા છે. ચારે બાજુના જાણે કેટલાય પડખા ચોખ્ખા ચોખ્ખા કરીને એમાં આ એક મુદ્દો છે કે રાગ વિકલ્પ ગમે તે પ્રકારનો રાગ હોય એમાં એને દુઃખ લાગવું જોઈએ. એ પણ મુમુક્ષુતાની ભૂમિકામાં પાત્રતાના અનેક લક્ષણો છે. એમાંનું આ એક લક્ષણ છે કે એને વિકલ્પમાં દુઃખ લાગવું. જો દુઃખ ન લાગે તો એ એમ જ વિચારશે કે આવો વિકલ્પ કર્યા કરું, આવો વિકલ્પ કર્યા કરું, આ કર્યા કરું, આ કર્યા કરું, આ કર્યા કરું. એમાં એ રાગને ગૌણ કરીને જ્ઞાનની અને સ્વભાવની પ્રધાનતામાં આવી શકશે. જે મુખ્યતા કરવી છે એ મુખ્યતા નહીં થાય ને અનાદિને રાગની મુખ્યતા છે એ મુખ્યતા એને છૂટશે નહીં. કોઈ રીતે એને પડખું બદલવું અથવા દિશા બદલવી એ વાત રહેતી અનુભવ કરે છતાં આનંદ ન લે એવો એક પ્રકાર સાધક અવસ્થામાં ચાલતો હોય છે. અને એ તો લક્ષ્ય જ્યાં હોય ત્યાં જ એનું આલંબન છે એમ નક્કી થાય. માણસ ખૂબ ચિંતામાં કોઈ ગમે તેટલું નિષ્ઠ ભોજન થાય તો ખાય તો પણ એને એમ લાગે છે કે મને ભાવતું નથી. આ શોકની દિશામાં મરી જાય પછી બારમું તેરમું કરે છે ને તો જેને આઘાત લાગ્યો હોય છે એ એમ કહે છે કે આ કઈ મીઠાઈ ગળો ઉતરતી નથી. કેમ ખાંડ ઓછી વાપરી શકાય એવું નથી. એનું લક્ષ્ય ખાવા ઉપર નથી. ત્યારે એને ગળપણ કાંઈ કડવા રૂપે સ્વાદમાં નથી આવતો. ગળપણ તો ગળપણ રૂપે જ જ્ઞાનમાં જણાય છે. પણ એનું લક્ષ્ય ક્યાં ચોંટી ગયું છે કે જે પ્રસંગ બની ગયો છે એના ઉપરથી લક્ષ્ય હટતું નથી. લક્ષ્ય હટતું નથી એટલે ભૂલું ભૂલાતું નથી. એટલે બીજા વિચાર બીજા વિકલ્પ ને બીજા પ્રસંગોમાં પણ અંદરમાં પરિણતિ શોકની ચાલુ રહે છે. એ પરિણતિ થઈ ગઈ છે. એવી જ્ઞાનીને અંદરમાં આત્માની આનંદની અને સુખની પરિણતિ થઈ ગઈ છે. જ્ઞાનની પરિણતિ થઈ ગઈ છે, શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની પરિણતિ થઈ ગઈ છે, એનું એને વેદન હોય છે, પણ એનું લક્ષ્ય તો ત્રિકાળ શુદ્ધાત્મા ઉપર હોય છે.
બરોબર.
કેમ કે અવસ્થા તો પ્રગટ થાય છે, તે વિદાય છે, અનુભવ ગોચર તો અવસ્થા થાય છે, ત્રિકાળ તો શક્તિરૂપ છે, અનુભવ તો વ્યક્તિરૂપ છે, શક્તિ શક્તિ રૂપે કાયમ રહે છે અને વ્યક્તિ થાય છે, એ વ્યક્તિમાં અનુભવની મર્યાદા પૂરી થાય છે, શક્તિમાં અનુભવ થવો એવી કોઈ મર્યાદા જ નથી, એવો ધર્મ જ નથી. તેથી શક્તિ માં વેદન નથી, શક્તિ માં વેદન નથી, અને વ્યક્તિનું વેદન છે, વ્યક્તિમાં વ્યક્તિનું વેદન છે, તો પણ અવલંબન છે એ શક્તિનું છે, વ્યક્તિનું નથી, એમ અહીંયા કહેવા માંગે છે.